તારીખ 4/1/1999 ડાયરીના બોલ નંબર 1727 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 802
જે અવરોધક પરિણામો છે એ પરિણામોની ચર્ચા આપણે કરીએ છીએ. પ્રથમ આપણે સ્વચ્છની ચર્ચા કરી પ્રકારનું સ્વચ્છન દૂર કરે છે કે જેથી પરિભ્રમણ ચાલુ રહે છે એના ફળમાં. બીજો પ્રકાર છે પૂર્વગ્રહનો. પૂર્વગ્રહ એટલે વર્તમાન પરિણામ પૂર્વે કરેલા નિશ્ચય, પૂર્વે ગ્રહેલા નિર્ણય નિશ્ચયપૂર્વક થવા એને પૂર્વગ્રહ કહે છે. જે પૂર્વગ્રહ યથાર્થ નથી, અથવા પૂર્વગ્રહનો અર્થ છે પ્રેજ્યુડાઇસ. એ બે પ્રકારે હોય છે, રાગયુક્ત પણ હોય છે અને દ્વેષયુક્ત પણ હોય છે. રાગયુક્ત હોય એનો પક્ષ કરીએ, દ્વેષયુક્ત હોય તો એનો વિપક્ષ કરી આપણે. જીવે અનેક પ્રકારે મિથ્યા વિપરીત અભિપ્રાયો બાંધી રાખ્યા છે. આ અનેક પ્રકારના પૂર્વગ્રહ છે. વિપરીત અભિપ્રાયો નિશ્ચિત કરી રાખ્યા છે, બાંધી રાખ્યા છે, એ બધા પૂર્વગ્રહ છે. જેનો આગ્રહ રહેવો પછી એ અભિપ્રાય અનુસાર આગ્રહ થવો, એની અયોગ્યતાનો નિશ્ચય તે રૂપશલ્ય. આ વ્યક્તિમાં આવી અયોગ્યતા છે એનો નિશ્ચય બાંધી લેવો એને શલ્ય કહે છે. પરિણામ તો બદલતી ચીજ છે, અયોગ્યતા યોગ્યતા બદલતી ચીજ છે, એ કોઈ ધ્રુવ વસ્તુ નથી. પણ જે નિશ્ચય કરી નાખે છે એ પર્યાયને ધ્રુવ માને છે, મિસકોન્સેપ્ટ છે. એને બધી વખતે એવો જ માને છે. કેમ કે એક જીવને આપણે અમુક પ્રકારના દોષવાળો માનો પૂર્વગ્રહ, પછી એ જીવમાં ગુણ પ્રગટશે ને તો દેખાશે નહીં આપણને. કેમ કે આપણે ચશ્મા દોષના ચડાવ્યા છે, એટલે પીળા કાચના ચશ્મા ચડાવીએ તો પીળું દેખાય ને બ્લુ કાચના ચશ્મા ચડાવીએ તો બ્લુ દેખાય, એ દશા પૂર્વગ્રહ વાળાને થાય છે. સમ્યક જ્ઞાન તો મધ્યસ્થ જ્ઞાન છે, એવું જ્ઞાની મધ્યસ્થ હોય છે હંમેશા. એટલે જ્યારે જે જેમ હોય ત્યારે તે તેમ જુએ, આગળ પાછળનું પકડીને ન જુએ. એવામાં આપણે જ્ઞાની અથવા મધ્યસ્થ થવું હોય તો અત્યારથી શલ્ય આપણે કોઈ વ્યક્તિ વિશેષ માટે નહીં રાખવું જોઈએ. આ શલ્ય છે એ પુરુષાર્થને અથવા સંવેગને રોકે છે, પુરુષાર્થને ઉપડવા ન દે. એ વેગથી આત્મકલ્યાણ માટેનો જોશ આવવું જોઈએ અંદરથી. એ ક્યાંક ને ક્યાંક કોઈને માટે શલ્ય પડ્યું હોય એટલે આત્મા ત્યાં રોકાઈ ગયો આપણો, જે પુરુષાર્થ માટે ફ્રી ન થઈ શકે. નુકસાન કોને થયું? શલ્ય રાખનાર નથી. આ એક મોટું ન સમજાય એવું નુકસાન છે. ત્રીજું છે વિભાવ પરિણતિ. પરિણતિ થઈ જાય, પરિણતિ થઈ જાય, પૂર્વગ્રહની પરિણતિ થઈ જાય. દર વખતે કંઈ યાદ ન કરવું પડે એને કે આવો છે આવો છે. ચાલુ જ રહીએ છીએ, અમે એવો અભિપ્રાય ચાલુ છે એટલે એની પરિણતિ ચાલુ છે. આપણો આત્મા ત્યાં રોકાઈ ગયો. કોઈ પણ માણસનો દોષ હોય કે ન હોય, આપણું પ્રયોજન શું? કઈ પ્રયોજન નથી, એક વાત. જ્યારે આપણું પ્રયોજન નથી પછી આપણે ત્યાં પરિણામ રોકવાનું કારણ શું? ફાલતુ જ વાત છે. બીજું કે આપણું મતે સ્વરૂપ જ્ઞાન સૂક્ષ્મ જ્ઞાન છે, સૂક્ષ્મ જ્ઞાન પાંદડું અધૂરું છે. આપણે જે નિર્ણય બાંધ્યો એ સાચો જ હોય એવું કંઈ જરૂરી છે? એમાં ભૂલ ન હોય, હે? હોય કે ન હોય. અમે એક પ્રસંગ યાદ આવે છે સૂક્ષ્મ જ્ઞાનના વિષયમાં. આપણું પંચાધ્યાયી નામનું દિગંબર શાસ્ત્ર છે, દ્રવ્યાનુયોગનો સૂક્ષ્મ વિષય છે. એના ઉપર એક વિદ્વાને ટીકા લખેલી, આર્ષ ટીકા, પંડિત શરણારામની. એ વખતે સહરાનપુરમાં કે દેહરાદૂનમાં કઈ બાજુ હતા, ત્યાંથી લખીને અહીંયા મોકલતા. જો મારું મારે કંઈ ભૂલ હોય તો મને બતાવજો, નહીં તો મારે આ છપાવવું છે. ગુરુદેવ વાંચીને ભૂલ દેખાડે એવી રીતે નહોતા કરતા. એક ગાથા ઉપરની ટીકા હોય એના ઉપર ચર્ચાઓ ચાલતી કે આવી રીતે આ અર્થ કરે છે, તો બધા મળીને ચર્ચા કરે. ગુરુદેવ ચર્ચામાં ભાગી લે. કેમ કે ગાથા છે એ સંસ્કૃતમાં છે, ગુરુદેવ પોતે સંસ્કૃત ભાષા ભણેલા નથી. આપણા વિદ્વાનો ભણેલા હોય છે. બીજું, એક શબ્દના અનેક અર્થ થાય, કે આખો શબ્દકોષ કોઈને મોઢે હોય નહીં. જરૂર પડે વિદ્વાન તો શબ્દકોષને પણ ખોલે કે આમાં કયો અર્થ ફિટ થાય આ જગ્યાએ પ્રકરણનો. એ રીતે એ ગાથાના અર્થો અને એના ઉપરનો જે ભાવાર્થ ટીકા રૂપે છે એ બધું બરાબર છે કે નહીં એનું જજમેન્ટ પોતે નહોતા આપતા. હું બેસતો હતો કરતા બીજા મન સાથે, દસ બાર જણા બેસતા હતા અમે. અને બહેનોમાં ખાલી બેન બેનશ્રીને અલાઉટ કર્યા હતા, બીજા કોઈને નહોતા. બપોરે બેસતા હતા, બપોરે ગુરુદેવ આરામ કરીને પછી બેસતા હતા કલાક વ્યાખ્યાન પહેલા, બપોરના વ્યાખ્યાન પહેલા. હું જોતો તો ગુરુદેવ કેટલા મધ્યસ્થ છે. એવું નહીં કે આ વિદ્વાન બરાબર અર્થ કરી શકતો, કરી શકે છે, નથી કરી શકતો, એવું કાંઈ નક્કી નહીં કરવાનું. આ ગાથા છે અને આ અર્થ છે એ બરાબર છે કે નહીં, મધ્યસ્થ તરીકે એ પોતે બેસતા, મધ્યસ્થી થઈને બેસતા હોય એવી રીતે બેસતા હોય. બધા ચર્ચા કરી સાંભળે, કોઈ વાર થોડું બોલે નહીં તો ન બોલે. સૂક્ષ્મ જ્ઞાન છે, સૂક્ષ્મ જ્ઞાન અધૂરું જ્ઞાન છે, પાંગળું જ્ઞાન છે, ભૂળ હોવાની પૂરી સંભાવના છે એમાં. માટે મારી ભૂલ નથી જ ને, હું જે વાંચું છું સમજું છું મેં નિશ્ચિત કર્યો છું બધું બરાબર છે એમનો હોય, એમાં પૂર્વગ્રહમાં કોઈ વ્યક્તિ માટે નિશ્ચય કર્યો હોય એમાં ભૂલ હોવાનું સંભવ છે. આપણે માન્યું હોય એવું ન પણ હોય ત્યાં એની પકડ નહીં રહેવી જોઈએ. પૂર્વગ્રહમાં એ પકડ થઈ જાય છે, પકડ નહીં રહેવી જોઈએ. આપણા પુરુષાર્થને રોકે છે. કેમ કે જે છૂટવા માંગે છે ને એ ભૂલથી એ તે બંધાઈ જાય એવું નથી ઈચ્છતો. છૂટવા માંગવામાં છૂટનારનો અભિપ્રાય એવો છે કે ભૂલથી જાણી જોઈને તો બંધાવવું નથી મારે, હું ભૂલથી બંધાવવા માંગતો નથી. એ રોકે છે જીવને આગળ વધવામાં, એટલે માર્ગ અવરોધક કારણ છે, પૂર્વગ્રહ છે. અને એ મિથ્યા આગ્રહમાં જાય છે. ત્રીજો છે વિભાવ પરિણતિ. પૂર્વે વિભાવ ભાવો ઉદયના કાર્યોમાં અતિરસપૂર્વક કરેલા હોવાથી તેની પરિણતિ થઈ ગઈ હોય છે. કોઈ પ્રત્યે તીવ્ર રાગ કર્યો હોય, કોઈ પ્રત્યે તીવ્ર દ્વેષ કર્યો હોય, એની પરિણતિ થઈ જાય. વેપાર ધંધામાં બહુ રસ લીધો હોય, એની પરિણતિ થઈ જાય. કુટુંબ પરિવારમાં મમત્વના પરિણામ ખૂબ થયા હોય તો એની પરિણતિ થઈ જાય. એમ અનેક પ્રકારે જે જે ઉદયોમાં જે જે કાર્યોમાં આ જીવે તીવ્ર રસ લીધો હોય કે વર્તમાનમાં લીએ તો એની એની પરિણતિ થઈ જાય. ને પરિણતિ પકડી નથી શકતો માણસ, ઉપયોગને પકડે છે, પરિણતિ નથી પકડી શકતો. જેમ કે સત્શાસ્ત્રોમાં, જ્ઞાનીઓના વચનોમાં વિનેન્દ્ર ભગવાનનો પરમ હિતકારી ઉપદેશ છે. એ ઉપદેશ વચનો સાંભળવા છતાં અથવા આત્મ સ્વરૂપ જેને પ્રગટ છે એ પ્રગટ કરીને આત્મ સ્વરૂપ દર્શાવવા છતાં કોકને એની અસર થાય છે અને બાકીનાને નથી થતી, એનું શું કારણ? વિભાવ પરિણતિ. અસર ન થાય, બોધ વચનોની અસર ન થાય. પ્રગટ આત્મ સ્વરૂપને કહેતા એવા વચનોની પણ અસર ન થાય કે હું આવો આત્મા છું. મળી જાય, કેમ કે પરિણતિનો જેવો ઉપયોગ ક્યારેક ક્યારેક થયા કરતો હોય છે. પરિણતિ હોય એવો ઉપયોગ થયા કરતો હોય છે, એટલે પોતે શોધ કરવા માંગે તો મળી જાય, પણ પોતે કાળજી લેતો હોય તો નહીતર બધું ઉપરથી જાય. એ પરિણામ થાય તો ખબર ન પડે કે અમારી પરિણતિમાંથી પરિણામ થાય છે, એ ખબર ન પડે. કાળજી મને દરકાર, દરકાર કાળજી મને દરકાર, સાવધાની. નહીં નહીં, થોડા સમયમાં પણ રસ તીવ્ર થયો હોય તો પરિણતિ થઈ જાય. પરિણતિ સમય ઉપર આધારિત નથી, રસની તીવ્રતા ઉપર આધારિત છે. તીવ્ર રસે કરીને પરિણતિ થાય છે. રસનો રસ પડે ત્યારે રસનો ક્યાં ખ્યાલ લે છે? ત્યારે તો જે રસ જે વિષયમાં રસ હોય એમાં તલ્લીન હોય. શું એ વખતે રસને જુએ કે જેમાં રસ પીડ્યો છે એને જુએ? એને જુએ એમ છે. પૂર્વે કરેલા વિભાવ ભાવો ઉદયના કાર્યોમાં અતિરસપૂર્વક કર્યા હોવાથી તેની પરિણતિ થઈ ગઈ હોય છે. જે સ્વભાવ રસથી ભાવનાથી વિરુદ્ધ પરિણતિ થવાથી મટે છે, એવી પરિણતિ કેવી રીતે મટે હવે? એનો ઉપાય શું? પણ થઈ ગઈ તો થઈ ગઈ, ચાલો. ત્યારે ખ્યાલ ન રહ્યો માટે થઈ ગઈ, અને રસ પડે ત્યારે ખ્યાલ ન રહીએ. હવે શું? તો કે સ્વભાવ રસથી, આત્મભાવનાથી, આત્મભાવનામાં આત્મરસથી, જે વિભાવરસથી વિરુદ્ધ છે, એવો સ્વભાવરસ જેમાં છે એવા ભાવોથી એ પરિણતિ મળે, એનો ઉપાય એ છે. આ પ્રકારનો અવરોધ જીવની જાણમાં પ્રાય આવતો નથી. પરિણતિનો વિષય જીવને ખબર નથી પડતી કે હું ક્યાં રોકાઈ ગયો છું. એને એમ થાય કે હું તો કાંઈ, મને તો કાંઈ આ ખબર પડતી નથી કે કેમ આગળ વધતું નથી. શાસ્ત્ર વાંચું છું, સ્વાધ્યાય કરું છું, હું શું મુમુક્ષુને યોગ્ય બધી પ્રવૃત્તિ કરું છું, છતાં હું કેમ આગળ વધતો નથી એને ખબર જ ન પડે. એ સમસ્યા થઈ જાય ને. મૂળમાં પરિણતિ ધર્માને પડી છે. ખબર ન પડે તેથી તેનો ઉપાય જે ઉપર કહ્યો તે પણ સૂઝતો નથી. ઉપર કહ્યો એટલે આત્મરસમાં ભાવના વિશેષ પ્રકારે હોય અને મૂંઝવણ રહે છે કેમ આગળ વધાતું નથી, કેમ આગળ વધાતું નથી, તો પણ ખંતથી ધીરજપૂર્વક પ્રયાસ તો કર્તવ્ય છે. મને પરિણતિ થઈ ગઈ તો થઈ ગઈ, એને તોડવાનો પ્રયાસ કરવો જોઈએ. પ્રયોગ કરકે હા હા પ્રયોગ કરને સે ભી પકડમાં આ ગયા, પ્રયોગ કરને સે પકડમાં આ જાતી હૈ, વો ભી એક ખોજને કા ઉપાય. ખંત થી એટલે ઉત્સાહ થી. હું વિભાવ પરિણતિથી મુક્ત થઈને મોક્ષ માર્ગમાં આગળ વધવા માટે મારો પ્રયત્ન કરું એમાં મને ઉત્સાહ હોવો જોઈએ કે અરે અનંતકાળમાં નહીં કરેલું એવું આત્મહિત, એવું મારું આત્મકલ્યાણ હું કરવા તૈયાર થયો છું. ઉમંગ હોવો જોઈએ. પરણમાં જાય છે ત્યારે ઉત્સાહથી જાય છે, રોતો રોતો જાય છે. એક તમારો વરઘોડો કાઢવાનો છે, કેવો રાજી થતો હોય. રૂડો રૂપાળો બહુ હોય મૂર્તિઓ, વરઘોડો કાઢે રસ્તા ઉપર, કોઈની નજર ન લાગે એટલે કાળું ટીલું અહીંયા કરે કરે છે કે ને. હા પછી એમ કે આવો મજાનો રૂડો છો, તમે કાળો ડાઘો કરો છો, એ રાજી થઈને કરાવે. કાળું ટીલું રાજી થઈને કરાવે. અમારે ત્યાં હોય, તમારે ત્યાં હશે એવું કંઈક ચૂલામાં બધે રાખો. હા હા નાના બાળકને તો અહીંયા કપાળમાં કાળું નથી કરી નાખતા. આંખે આંખે આંજણ આંજણ, પછી અહીંયા આંજણ નો કાળું ટીલું કરી નાખે. અમારા છોકરા નજર ન લાગે કોઈને કરતા ને. ઉમંગ છે કે નહીં, હોશ છે કે નહીં એમાં, એ માણસે પ્રયોગ કરવામાં હોશ આપી દીધો. હું મારું અપૂર્વક આત્મકલ્યાણ કરવા નીકળ્યો, સાધારણ વાત નથી, લાઈટલી નથી લેવાની, અનંતકાળમાં નહીં કરેલું એવું હું કામ કરવા નીકળ્યો છું, બહુ મોટું કામ છે. ઘણા રૂપિયાની કમાણી થતી હોય તો વેપારીને ભૂખ તરસ ન લાગે. આ લોકોને ત્યાં ટિફિન દુકાને જ ઓફિસે જ મોકલવાનો રિવાજ છે, ઘરે ખાવા જ ન આવે. એ ક્યારે ખોલે એનું કાંઈ ઠેકાણું નહીં. ટિફિન 12 એક વાગે આવી જાય ને 4 વાગે ખાય, કોઈ વખત 7 વાગે ખાય. કેમ બહુ કામ, અમારે કામનો રસ ચડે એવો, એટલા હોંશથી ઉમંગથી કામ કરે. હે, ભૂખા પેટે કાંઈ ભૂખ સાંભળે નહીં ને, કામ એવું સરસ આવી ગયું તો ભૂખ જમવાનું યાદે ન આવે ને. કૂકા પાછળ આટલા હેરાન થાય છે, કૂકા એટલે કાંકરા. આત્મકલ્યાણ માટે ન ફાવે ને, અમને આમ પરિણામ ખેંચાય ને, અમને આમ થઈ જાય ને, અમને આમ રોદડા રોવે. રોતલનું કામ નથી આમાં, સુરવીરતા આવી ગઈ. ધીરજ એટલે ખોટી ઉતાવળ નહીં, હા, શાંતિથી આકુલતા કરીને નહીં, ઉતાવળ ખોટી કરીને નહીં અને આકુલતા કરીને પણ નહીં, શાંતિથી ગંભીરતાથી પ્રયત્ન કરવો જોઈએ. ક્યારેક સફળતા ન મળે તો થોડી ધીરજ રાખો, ડિપ્રેશનમાં નહીં આવે. હઠ ન કરવી પડે, પણ ક્યારેક હઠ કરવાનો પણ નિયમ છે ને ક્યારેક નહીં કરવાનો નિયમ છે. હઠ ન કરવી એમ કરીને ઓથ પકડે ને પછી મૂકે ઘોડા છૂટા, ખાઈ લ્યો ને પી લ્યો, નહીતર આપણે હઠ થઈ જશે. એવું કોઈ છળ પકડવાનું ન પકડે એ ધ્યાન રાખવાનું પાછું. હા, આજીવે ગડબડ બહુ કરી છે, અત્યાર સુધી બધી ગડબડ જ કરી છે. એ પણ પ્રતિબંધ, એ પણ જીવને રોકનારા પરિણામ છે. કુટુંબ પ્રતિબંધ, સમાજ પ્રતિબંધ અને શરીરની મુખ્યતામાં, કુટુંબની મુખ્યતામાં, સમાજની મુખ્યતામાં, શરીરની મુખ્યતામાં આત્મસાધન અને આત્મકલ્યાણને ગૌણ કરવો, સત્સંગને ગૌણ કરવો, એ પ્રતિબંધક ભાવ છે. સત્સંગ ગૌણ થાય એટલે આત્મકલ્યાણ ગૌણ થાય, અને એ ક્યારે છૂટે પ્રતિબંધ, એને પરિભ્રમણ એમાં દેખાય તો, પરિભ્રમણનું કારણ દેખાય તો તો છૂટે. આ માણસ શું કે ઝેરના પારખા ન હોય, ઝેરના પારખા ન હોય, પારખા મને પરખ, ઝેરની પરખ ન કરે. કોઈ લિક્વિડ હોય ઘરમાં એમાં ઝેર હશે, ઝેરી હશે કે ઝેરી થઈ ગયું હશે કે નહીં થયું હોય, બગડી જાય તો ઝેર થાય કોઈ ચીજ, તો થોડું ખાઈ લ્યો ને આપણે ટેસ્ટ કરી નક્કી કરો. કોઈ કરે એવી રીતે ઝેરની કોઈ એવી રીતે ટેસ્ટ નથી કર્યો. એવી રીતે પરિભ્રમણના કારણો દેખાવા દે છે. કાળો નાગ જો હું આમાં મમત્વ કરું, પોતાપણું કરું, સમાજમાં, કુટુંબમાં, શરીરમાં ઝેર છે મારા માટે, આ ઝેર મારે ખાવું નથી, ચાખવું નથી, ઘરમાં પોઈઝનની બોટલ આવી ગઈ હોય, એક ઠેકાણેથી બીજે ઠેકાણે મૂકવી તો બે ત્રણ વખત સાબુથી હાથ ધોઈ નાખે, કેમ કે ક્યાંય અસર ન રહી જાય, એ હાથથી આપણે ખાવા પીવાનું. એની જરા પણ થોડી પણ અસર ન રહેવી જોઈએ. એટલી કાળજી લઈએ છીએ કે નથી લેતા, દરકાર કરીએ છીએ કે નથી કરતા, દરકાર કરવાની વાત છે. એ બધા પ્રતિબંધોને ઉદયમાં પ્રયોગ કરીને નબળા પાડવા ઘટે. જ્યારે જ્યારે ઉદય હોય ત્યારે એમાં પ્રયોગ કરવાનો. મારા પણ કેટલું મને થાય, મને મારા પણ કેટલું થાય, તો જ માર્ગ પ્રત્યે આગળ વધાય. પ્રતિબંધ એમને ઉભા રહીએ તો ગમે એટલા શાસ્ત્રો વાંચીએ કે ગમે એટલો ત્યાગ કરીએ, પ્રતિબંધ અંદર ઊભો છે, એ ભેખડમાં માથું ભરાયેલું છે, પછી હાથ પગ પછાડ્યા કરો. પાણીની અંદર નીચે ભેખડ હોય એમાં માથું ભરાઈ જાય, પછી તરનારો ગમે એવો હોય નહીં, હાથ પગ પછાડે નહીં ગમે એટલા પાણીમાં, માથું હલવાઈ ગયું છે, પ્રતિબંધમાં માથું હલવાઈ ગયું છે, સમજી લે. પછી શાસ્ત્ર વાંચવાના અને બીજા બધા પ્રયત્નો નકામા જાય. પ્રતિબંધનું ચિહ્ન એ છે કે જેનો પ્રતિબંધ હોય ને એને આમ ન થવું જોઈએ, એને આમ તેમ ન થવું જોઈએ. હું આમ કરીશ તો એને આમ થશે, હું આમ કરીશ તો એને આમ થશે. પહેલાથી પોતાને થવા માંડે, એને તો થાય ત્યારે કે ન થાય ત્યારે ખરું, પણ એ પોતાને થવા માંડે પહેલા. આમાં એને સારું લાગશે, આમાં એને ખરાબ લાગશે, આમાં એને આમ લાગશે, આમાં એને આમ લાગશે. એ ચોખ્ખો પ્રતિબંધ બતાવે છે. એને જેમ લાગશે કે કેમ લાગશે એનું તને કેમ લાગે છે સવાલ આ છે. એ તારો પ્રતિબંધ બોલે છે, બીજું કાંઈ નથી. બીજું પ્રતિબંધથી પક્ષ આવે, જેનો પ્રતિબંધ હોય એનો દોષ ગૌણ થઈ જાય, એનો દોષ મોટો હોય તો નાનો દેખાય, ત્યાં દેખાય જ નહીં, કાંઈ એનો પક્ષપાત થાય, એ બધી ગડબડ પ્રતિબંધને લઈને ઊભી થાય છે. દોષ દ્રષ્ટિ બળવાન થાય છે, ગુણ દ્રષ્ટિ હાનિ પામે છે. યોગ્ય રીતે વર્તન કરવું, બસ. કાંઈ પણ પ્લાનિંગ કરીને વર્તન નથી કરવું, કોઈ પ્લાનિંગ કરીને વર્તન નથી કરવું, યોગ્ય વર્તન કરવાનું, પછી ક્યાં અયોગ્ય વર્તન કરવાનું નથી, પછી ક્યાં વાંધો છે. સારું ખોટું કોઈ અભિપ્રાય નથી, સારું ખરાબ લગાડવાનો કોઈ અભિપ્રાય નથી. પછી ક્યાં સવાલ? હા, પૂર્વગ્રહ કઈ નથી રાખવું. વિધાઉટ પ્રેજ્યુડાઇસ બીજું ન દેખાય. એમાં શું છે, રાગ હોય એનો દોષ ન દેખાય, અને દ્વેષનો પ્રતિ દ્વેષને કારણે દ્વેષનો પ્રકાર અભિપ્રાયમાં હોય તો દોષ ન હોય તો દોષ દેખાય. એ બધું પ્રતિબંધમાં જાય છે. દોષ ન હોય તો દોષ દેખાય, ઓલોનો દોષ હોય તો એ ન દેખાય. એમ પ્રેજ્યુડાઇસ થઈ ગયો ને, પક્ષપાત થઈ ગયો. ઉદય નથી, ગામના માણસો સાથે કઈ એવું ઉદય નથી. વડવામાં હજારો કુટુંબ રહે છે, આપણે શું લેવા દેવા? આપણે વિદ્યાનગરમાં તો કૃષ્ણનગરમાં હજારો કુટુંબ રહે છે, આપણે શું લેવા દે? કોઈને ઉદય તો કઈ છે નહીં. ઉદય આપણા કુટુંબના સભ્યો સાથે છે, અને ત્યાં જ કાળજી લેવાની છે. ઉદય છે ત્યાં જ ચેતીને ચાલવાનું છે. ઉદય સમયે જીવ ચેતીએ પછી બંધના કોઈ, બંધ સમયે જીવ ચેતીએ ઉદય સમયે ઉચાતી. તો પૂર્વકર્મનો ઉદયનો શું ઉચાત છે? અહીં એમ છે કે ઉદય આવે એમાં ચેતી જતું, પછી તને કેમ બંધાશે ને કેમ નહીં બંધાય એની ચિંતા કરવાની જરૂર નથી. આમ વાયસે વર્ષા છે. હા, નવા બંને ચિંતા નહીં કરવી પડે. તમે ઉદયમાં જાગૃત હોઈશ તો એમ નવો બંધ થાય છે. એ ઉદયમાં અજાગૃતિને કારણે થાય છે. તો એ વખતે તું ચેતી જાવ, એ તો એકની એક જ વાત છે. એકમાં ઉપાદાનથી વાત છે, નિમિત્તથી વાત છે. તો પછી હવે ઉદય પછી એનો કેવો આવશે એની ચિંતા કરવાની જરૂર નથી. ઉદય સમયે સાવ ઉચાત, ઉચાત એટલે ચિંતા. બીજું બહુ મોટું દ્રષ્ટાંત જે ગુરુદેવ આપતા હતા એ બહુ ધ્યાનમાં આવે, સમર્થ દ્રષ્ટાંત. કે આજે કોઈ પણ માણસ પતલખાનું માંડીને હું કરવા બેઠો છે, એના કુટુંબ પ્રતિબંધને કારણે. એક માણસ કતલખાનું ચલાવે છે, શું કરવા? અને કુટુંબ માટે આજે હું નાનું મોટું પાપ કરું છું, વ્યવસાયમાં ધંધોમાં બીજે ત્રીજે કે ઘરમાં પ્રતિબંધથી વર્તું છું, શું કરવા? ક્લાસ તો એક જ થઈ ગયો, બે ના પ્રતિબંધ નો ક્લાસ તો એક જ થઈ ગયો. આજે તું નાનું પાપ કરીશ, કાલે કતરખાનું માન તારા કુટુંબ માટે તને ખબર નહીં રહી. એને જેમ એ જીવને ખબર નથી કે આ કતરખાનું હું શું કરવા મેં માંડ્યું, એવું તો નથી. એક જ વર્ગમાં છે એટલે પ્રતિબંધ છે તો બહુ છે. તો આજે જેમ જીવ કતલખાનું માંડીને અહિત કરે, એમ પ્રતિબંધને કારણે જીવ મોક્ષ માર્ગને ઠોકર મારે, સત્સંગને ઠોકર મારે, આત્મકલ્યાણને ઠોકર મારે. કતલખાનામાં આત્મકલ્યાણને ઠોકર મારે છે ને. પ્રતિબંધ બળવાન થાય તો સત્સંગ છૂટી જાય, આત્મકલ્યાણની ભાવના છૂટી જાય. પ્રતિબંધક કારણ કતલખાના સુધીના બધા દોષને કરાવે છે. એમ લીધો કતલખાનું કરાવે એટલે કતલખાના સુધીના નાના મોટા બધા દોષને ઉત્પન્ન કરે. બહુ ચેતી જવા જોઈએ. પાંચસો સાડત્રીસ પત્રમાં લીધું છે, 510માં લીધું છે, 537માં લીધું છે. રૂપાળું દેવા જીવને માઠું કરવામાં મણા રાખી નથી. નરકની ગોદીનું કારણ પણ એ જ છે. આ જીવે કોઈ માં પિતાપણો પુત્રપણો કોઈ પણ સંબંધ માનીને સંબંધ કલ્પીને પોતાનું અહિત કરવામાં બાકી નથી રાખ્યું. અને વસ્તુનું સ્વરૂપ વિચારે તો એ પણ એક જીવ છે. જે પણ જેના પ્રત્યે લાગણી તું રાખે છે એ પણ એક જીવ છે. પરિભ્રમણ કરતો કરતો પ્રારબ્ધ યોગે અત્યારે સંયોગમાં છે, લિમિટેડ ટાઈમ માટે. થોડા કાળ પહેલા સંયોગમાં નહોતો અને થોડો કાળ પછી સંયોગમાં નહીં રહે, એ વાત નક્કી જ છે, નિશ્ચિત વાત છે. તું વળગી પડીને તારું કેટલું અહિત કરવા માંગે છે એ તો કે કેટલું અહિત કરવું છે પૂછવાનું. જીવને ભાવ ઉત્પન્ન થાય તો, પ્રતિબંધક ભાવ ઉત્પન્ન થાય તો પૂછવાનું, હજી તારે કેટલું તારું અહિત કરવું. અને જેનો પ્રતિબંધ છે એ તને પરિભ્રમણના દુઃખોથી મુક્ત કરવા આવી શકશે? આવવું હોય તો નહીં આવી શકે, કેમ કે પોતાનું કરેલું પોતાને ભોગવવું જ પડે છે. એમાં કોઈનો હસ્તક્ષેપ ચાલતો નથી. કે બહુ વિચાર કરવો, બહુ મંથન કરવું, પ્રતિબંધના ભાવ ઢીલા ન પડતા હોય ને તો બહુ મંથન. એના એમાં કેટલા કેટલા પ્રકારે અહિત થાય છે, કેવું કેવું અહિત થાય છે, એના બહુ વિચારો કરો, ખૂબ વિચારો કરો, વારંવાર એના વિચારો કરો. અને એના ફળમાં જે દુઃખો ઊભા થાય એને વિઝ્યુલાઇઝ કરવા. આયુષ પૂરું થાય, હાથ બેને વિયો જાય. હારે હું લઈ જાય, પ્રતિબંધક ભાવો છે બધા હારે લઈ જાય. બધા અહીંયા પીડા રહે, જેના ઉપર લાગણી હોય બધા અહીંયા રહી જાય. થોડો ટાઈમ રોઈને પાછા હતા નહીં નહીં થઈ જાય, એના સંસારમાં મશગુલ. આપણે આપણા બાપ દાદાને કેટલા ખંભા રહ્યા, બધા વ્યાજ ગયા છે ને, બધા બધા ભૂલી જવાના. જીવ પ્રતિબંધક ભાવ લઈને જ્યાં ગયો ત્યાં વળી પાછો વળગશે. સંસ્કાર તો એ લઈને ગયો, અત્યારે એ સંસ્કાર લઈને આવ્યો છે એટલે પાછો કરે છે, પાછો એ સંસ્કાર લઈને બીજો કરશે. ઉતરી થશે તો ગલુડિયામાં, જાય થશે તો વાછરડામાં. એને ભયંકરતા બહુ વિચારવી જોઈએ. પછી પ્રતિબંધક ભાવોમાં પ્રકૃતિ દોષ છે. પ્રકૃતિ મુખ્ય ચાર પ્રકારની છે, ક્રોધ માન માયા ને લોભ. પ્રકૃતિ દોષ મુખ્યપણે ચારિત્રમાં જાય છે, પણ મિથ્યા દ્રષ્ટિ જીવને રસ સહિત હોવાથી એ કષાય રસનો છેડો દર્શન મોહને પણ સ્પર્શે છે, અને દર્શન મોહને પણ જે રસ ફેક્ટર છે એ તીવ્ર થવામાં નિમિત્ત પડે છે. માટે માત્ર ચારિત્ર મોહ છે એવી એવી રીતે છળ પકડવા જેવો નથી. હમ જ્ઞાની પુરુષની વિધિમાનતામાં તો મોટો ફાયદો એ છે કે એના પ્રત્યે ભક્તિ અત્યંત ભક્તિ થાય એટલે આ પ્રત્યે બંધીલો પડી જાય, સીધો ઢીલો પડી જાય. આની કોર જૂતતા એનો વગર પ્રયત્ન દર્શનમાં ઢીલો પડે છે ને એટલે પ્રતિબંધ ઢીલો પડી જાય. પ્રતિબંધ ભાવ જ દર્શન મોહની તીવ્રતા સૂચક છે. પ્રતિબંધનો ભાવ પોતે દર્શન મોહની તીવ્રતા સૂચક છે. પ્રત્યક્ષમાં બહુ છૂટવો બહુ સહેલો છે, નેત્રમાં છૂટવો સહેલો નથી. જાય ક્યાં, કઈ બાજુ જાય? આ ભૂમિકામાં જાય ક્યાંય? અહીંથી છોડીને બીજે ક્યાં જાય? વડગવાનો તો છે જ ક્યાંક. વડગવાનું નિમિત્ત છે બહુ મોટું, પણ વિધિ માનતા હોવી જોઈએ. પ્રકૃતિ દોષમાં અંદરમાં સંચિત કર્મનો ઉદય આવતા, પૂર્વે બાંધેલો કર્મ, સંચિત કર્મ એટલે બાંધેલા કર્મનો ઉદય આવતા, પેલા લોભ કર્યો હોય તો લોભ પ્રકૃતિનો ઉદય આવે, ક્રોધ કર્યો હોય તો ક્રોધ પ્રકૃતિનો ઉદય આવે. પછી અમે એવો પ્રસંગ મેળ ખાઈ ગયા ને ન મેળ ખાય તો એટલે સ્વપ્નમાં ગડબડ થયા કરે. અમે પ્રસંગ ન હોય તો થઈ જાય, પણ મનમાં આમથા આમથા ભાવ ઉભા થાય, કલ્પના કરી કરીને, અને ત્યાં વળતો પ્રસંગ ઉભો થઈ જાય, પણ જીવના પરિણામ અંદરમાં ચાલુ થઈ જાય. અંદરમાં ઉદય આવતા સ્વરૂપની અથવા આત્મકલ્યાણની ભાવનાની અભાવમાં, આ સ્વરૂપની સાવધાની નથી કે આત્મકલ્યાણની ભાવના, એ બે બંનેનો બેમાંથી ભૂમિકા અનુસાર એનો અભાવ હોવાથી જીવને કષાયરસ તીવ્ર થઈ જાય છે. કષાયરસ ક્યારે તીવ્ર થાય છે? ક્યાં તો સ્વરૂપની સાવધાની નથી, ક્યાં તો આત્મકલ્યાણની ભાવના ત્યાં મોળી છે અથવા અભાવરૂપ છે, એટલે રસ તીવ્ર થાય છે. કે જે કષાયરસ અકષાય સ્વભાવથી વિરુદ્ધ છે. કષાય રસ કેવો છે? અકષાય સ્વભાવથી વિરુદ્ધ. આત્મા છે એ એકદમ કષાયના અભાવ સ્વરૂપ છે, બિલકુલ એવું શક્તિ છે. અને કષાય રસમાં કષાયની શક્તિ છે, બે હામી હામી શક્તિ ટકરાય છે, બળવે બળવાન જીતે છે એમ છે. તે મટાડવાનું મુખ્ય સાધન આત્મજાગૃતિ રૂપ અવલોકન છે. અવલોકનથી કષાય રસ ટળે છે, એનો રામબાણ ઉપાય છે. કષાય રસ ચાલતો હોય એ વખતે જો અવલોકન ઊભું થયું એટલે સીધો પારો ડાઉન થાય, ઉતરી જાય. અવલોકન તોડી નાખે એને. અવલોકન પોતે જ્ઞાનનો પર્યાય છે. પ્રકૃતિનો દુશ્મન કોણ? જ્ઞાન. જ્ઞાનનો દુશ્મન કોણ? કે પ્રકૃતિ. જોર કરે એકબીજા ઉપર ચડી બેસે, બળવાનું એ ચડી બેસે. કશાય રસ તીવ્ર થાય તો જ્ઞાન ઉપર ચડી બેસે, જ્ઞાનને આવરી નાખે, જ્ઞાનને આવરણ આવે. જ્ઞાન બળવાન થાય અને અવલોકન કરે એટલે ગમે એવી પ્રકૃતિ ઉઠી ન હોય, હેઠી બેસી જાય, એકદમ તત્ક્ષણ બેસી જાય, બહાર ન લાગે. ઇન્સ્ટન્ટ રિઝલ્ટ છે એનું. આવો એનો ઉપાય પણ છે. પ્રકૃતિ દોષનો મોટામાં મોટો અવલોકનના સ્ટેજમાં હોય તો એ ફાયદો થાય, અવલોકનના સ્ટેજમાં ન આવ્યો હોય તો એ ફાયદો એને ન મળે. તો એક એ પ્રકૃતિના ઉદયમાં તણાઈ જવાનો, અને ફરીને પછી એની પરિસ્થિતિ ઊભી થવાની. એક વખત પ્રકૃતિના રસમાં ડૂબ્યો, ઉદય પૂરો થયો એટલે વળી પાછો એનો ઉદય આવશે એટલે ફરીને ગળકું ખાઈ જવાનો, ડૂબી જવાનો. એની ચક્કરમાં છૂટવું બહુ મુશ્કેલ છે. પ્રકૃતિના ઉદયના ચક્કરમાંથી છૂટવું, વારંવાર એમાં ડૂબી જવાનું થાય, વારંવાર ડૂબી જવાનું થાય કસાયમાં. હા, વર્તમાન જાગૃતિ, એ જાગૃતિ સમૂહ આપણે માનીએ કે આમ વર્તમાન જાગૃતિ હોય તો બચી જવાય, પણ એમ એટલું જાણવા માત્રથી જાગૃતિ નથી આવતી. એના માટે ક્રમથી અવલોકનના સ્ટેજ સુધી પહોંચવું જોઈએ યથાર્થ પ્રકારે, તો એ દશા કેળવાય, સહેજ જાગૃતિ આવે. અથવા નીચેની ભૂમિકામાં, પ્રાથમિક ભૂમિકામાં પણ આત્મકલ્યાણની તીવ્ર ભાવના હોય તો કસાય રસ તીવ્ર થાય જ્યારે ઠેસ વાગે, ભાવનાને ઠેસ વાગે, ધાકી જાય. હા, અરે 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 અરે, આ ક્યાં પહોંચી ગયો હું, મારી ભાવનાને ઘાણ નીકળી ગયો. આમાં તો મારી આત્મકલ્યાણની ભાવનાનો કચ્છર ઘાણ નીકળી ગયો. આ તો અફસોસ થાય, આખો એનો ખેદ ઘણો થાય. પછી ભાવનાવાળાને ખેદ ઘણો થાય. ખેદ પર્યાપ્ત માત્રામાં નથી થતો, એનું કારણ ભાવનાની ખામી છે. એમ એટલે આપણે પ્રશ્ન પૂછીએ છીએ કે તમે પકડ્યો દોષને, પણ ખેદ કેટલો થયો એ તો કયો, એ ઉપરથી તમારી ભાવનાનું માપ જોવાય છે. ભાવના નથી તો બીજો કોઈ ઉપાય નથી. અહીં સુધી રાખીએ.